તારીખ 14/1/1993 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 91 અને 92 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જે નિર્વિકલ્પ સ્વરૂપ લક્ષમાં આવ્યું છે તેનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવાની વાત ચાલે છે. તેથી અતિન્દ્રિય નિર્વિકલ્પ સ્વાનુભવ ઉપાદેય છે અને જેટલા કોઈ વિચાર વિકલ્પની દશા છે તે હેય છે, છોડવા યોગ્ય છે આગળ વધવા માટે. જેને શુદ્ધ સ્વરૂપના વિચાર વિકલ્પ પણ ન આવતા હોય એના માટે એ વાત લાગુ પડતી નથી. અથવા જેને પોતાના સંયોગના અને સંસારના વિકલ્પો છૂટતા નથી એની પાછળ જ આયુષ્ય વ્યતીત થાય છે, એને એમ કહેવું પડે કે તું આત્માનો વિચાર કર. પણ જેવો આત્મવિચાર કરે છે છતાં આત્માનુભવ સુધી પહોંચતા નથી એને એમ કહે છે કે એ વિચાર પણ એ છે, એ વિકલ્પ પણ એ છે. કેમ કે માત્ર વિચાર કરતા અનુભવ નથી થતો. શ્લોક કહે છે, ઇન્દ્રજાલમ ઇદમેવ ઉચ્છલત પુષ્કળ ઉચ્છલ વિકલ્પ વિધિભિ યસ્ય વિસ્ફુરણમેવ તત્ક્ષણમ કૃત્સ્નમ અશ્યતિ તદ અસ્મિ ચિન્મહ. ખંડાન્વય સહિત અર્થ, તત ચિન્મહ અસ્મિ, હું એવા જ્ઞાનપુંજ રૂપ છું. શું કહે છે? હું એવા જ્ઞાનપુંજ રૂપ છું, એવા પ્રકારના જ્ઞાનપુંજ રૂપ છું કે યસ્ય વિસ્ફુરણમ, જેનો પ્રકાશ માત્ર થતા, જેની સ્ફુરણા માત્ર થતા, ઇદમ કૃષ્ણમ ઇન્દ્રજાલમ તત્ક્ષણમ એવ અશ્યતિ. વિદ્યમાન અનેક નય વિકલ્પ કે જે અતિ ઘણા છે અને ઇન્દ્રજાળ છે અર્થાત જુઠ્ઠા છે પરંતુ વિદ્યમાન છે, તે જે કાળે શુદ્ધ ચિદરૂપ અનુભવ થાય છે તે જ કાળે નિશ્ચયથી વિનષ્ટ થઈ જાય છે. શું કહેવું છે? બાકી છે, મારા છે કે ચાલી ગયો છે? નય પક્ષ કક્ષા વાળો નથી ચાલી ગયો, નથી ચાલ્યો, ઉપરથી વાત ચાલી ગઈ હશે ને. બહુ મળ્યો છે, મારો એવો ખ્યાલ છે કે ચાલી ગયો, ચાલી ગયો છે ને, મને એવો જ ખ્યાલ છે કે ચાલી ગયો. કેમ કે જે આવ્યું ને નય પક્ષ કક્ષામ વ્યતિ કે દ્રવ્યાર્થી ને પર્યાય આર્થિક ભેદ, તેનો અંગીકાર કરો, શું તેને દૂરથી છોડીને અનુભવ નિર્વિકલ્પ છે ને અનુભવ કાળે સમસ્ત વિકલ્પો છૂટી જાય છે, ચાલી ગયો છે, મારો એ જ ખ્યાલ છે ચાલી ગયો છે. હું એવા જ્ઞાનપુંજ રૂપ છું કે જેનો પ્રકાશ માત્ર થતા વિદ્યમાન અનેક નય વિકલ્પ જે અતિ ઘણા છે, ઇન્દ્રજાળ છે અર્થાત જૂઠા છે પરંતુ વિદ્યમાન છે, તે જે કાળે શુદ્ધ ચિદ રૂપ અનુભવ થાય છે તે જ કાળે નિશ્ચયથી વિનષ્ટ થઈ જાય છે. શું કહેવું છે કે હું મારું સ્વરૂપ કેવું છે, કે નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપ હું છું. એવા જ્ઞાન પુંજ છું એટલે નિર્વિકલ્પ જ્ઞાનનો સમૂહ છું. વિજ્ઞાન ઘન, જ્ઞાનનો ઘન છે આત્મા, કે જેનો પ્રકાશ થતા એટલે પ્રગટ થતા, જેનો અનુભવ થતા પ્રકાશ થતાનો અર્થ, કે જેનો પ્રગટ અનુભવ થતા આ કોઈ વિકલ્પ ઊભા રહેતા નથી. કોઈ વિકલ્પ ઉત્પન્ન થઈ શકે નહીં, હોય તે પણ વિદ્યમાન રહી શકે નહીં. એ વિકલ્પને અહીંયા ઇન્દ્રજાળ કહી છે અને જૂઠા છે એમ બે વિશેષણ વાપર્યું છે. ઇન્દ્રજાળ છે તે અપેક્ષા એ છે કે ઇન્દ્રજાળ છે એમાં કોઈ ચીજ વસ્તુ નથી હોતી, ખાલી દેખાવ હોય છે એને ઇન્દ્રજાળ કહે છે. વસ્તુ હોતી નથી પણ એક દેખાવ હોય છે એમ. વિકલ્પ અનુસાર વસ્તુ નથી. શું? વિકલ્પ અનુસાર વસ્તુ નથી, કલ્પના માત્ર છે. વિકલ્પ છે એક વસ્તુ સંબંધીની કોઈ ને કોઈ પ્રકારની માત્ર કલ્પના છે, બીજું કાંઈ નથી. શું? અને એટલા માટે વસ્તુ નહીં હોવાથી એને જૂઠ કહેવામાં આવે છે. પણ છે ખરા વિદ્યમાન, વેદાંત કહે છે એમ નથી, માયા છે એમ કરીને એવું કાંઈ છે જ નહીં એમ નથી. વિકલ્પ વિદ્યમાન છે પણ વસ્તુ એવી નથી, જેવો વિકલ્પ છે એવી વસ્તુ નથી એમ કહેવું છે. ભાવાર્થ કહે છે, દ્રષ્ટાંત આપીને. ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતા અંધકાર ફાટી જાય છે અથવા મટી જાય છે, ઉભો રહેતો નથી, તેમ શુદ્ધ ચૈતન્ય માત્રનો અનુભવ થતા જેટલા વિકલ્પો તે બધાય મટે છે. એક જ જાતનો વિકલ્પ ઉભો ન રહીએ, આત્માનો વિકલ્પ ઉભો રહીએ કે ન રહીએ, બીજો તો સંસારનો ન રહીએ, પણ આત્માનો વિકલ્પ ઉભો રહે કે ન રહે, કે આત્માનો વિકલ્પ પણ ન રહીએ, બધાય વિકલ્પો મટે છે. એવી શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે મારો સ્વભાવ અથવા મારું સ્વરૂપ છે અને અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે. શું કહ્યું? કે આવો જે નિર્વિકલ્પ સ્વભાવ છે એ મારું સ્વરૂપ છે, બાકીનું જે કાંઈ છે એ બધી કર્મની ઉપાધિ છે, કર્મને કારણે ઉપાધિ છે. મારા સ્વરૂપમાં એવું કાંઈ નથી, ખલાસ. એ કર્મની ઉપાધિ છે. આત્મ સ્વરૂપનો વિચાર કર્મના ઉદયમાં જોડાવાથી આવે છે. આત્મામાં જોડાવાથી વિચારનો આવે, અનુભવ થાય. આત્મ સ્વરૂપમાં ઉપયોગ જોડાય તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. અને કર્મના ઉદય સાથે જોડાય, જોડાવાના બે પ્રકાર છે. કાં એક કર્મના ઉદય સાથે પરિણામ જોડાય એને ઉદય પરિણામ કહે છે, પછી ક્ષોપસમ હોય તો એ ઉદય પરિણામમાં જાય છે, અને કાં અનુદય પરિણામમાં ઉપશમ અને ક્ષાયક પરિણામ થાય. એટલે ઉદય અને ક્ષોપસમ છે ત્યાં સુધી એ ઉદય સાથે જોડાયેલા, કર્મના ઉદય સાથે જોડાયેલા પરિણામો છે, અને બાકી અનુદય પરિણામ એ આત્મા સાથે જોડાયેલા છે. બસ આમ જોડાય કે આમ જોડાય, બે માંથી એક જગ્યાએ પરિણામ જોડાઈ જોડાઈને જોડાય છે, માટે એને કર્મની ઉપાધિ કહી દીધી. કે આત્માનો વિચાર સુદ્ધા એ કર્મની ઉપાધિ છે. ખાવું પીવું, રડવું, કુટુંબ પરિવાર કે બીજો કોઈ પ્રસંગ, એ તો કર્મની ઉપાધિ છે જ. પણ કોઈ એમ વિચારે કે અમે તો હવે આત્માનો વિચાર કરવા સિવાય બીજું કાંઈ અમારા વિચારમાં છે નહીં, તો કે એ પણ હજી કર્મની જ ઉપાધિ છે, એ કાંઈ અનુભવ નથી. અને કર્મની ઉદયમાં જોડાવાથી કર્મની ઉપાધિરૂપ જે પરિણામ છે એ નવા કર્મનું કારણ, નવા કર્મ બંધનનું કારણ છે, એ નિર્જરાનું કારણ નથી, શુદ્ધિનું કારણ નથી. એક અનુભવ છે એ જ શુદ્ધિનું કારણ છે, એમ લેવું. ઉદયભાવમાં જાય છે, શાસ્ત્રનું વાંચન વિચાર એ બધો ઉદયમાં જાય છે. નહીતર તો રાજા શાસ્ત્ર વાંચે અને ઘણો આત્માનો વિચાર કરે એનો મોક્ષ થઈ જવો જોઈએ, નિર્જરા થતા થતા એનો મોક્ષ થઈ જવો જોઈએ, પણ એવું કાંઈ બનતું નથી. આમ છે, તો અધિકાર એ થાય, અહીંયા ચાલ્યો છે કર્તા કર્મ અધિકારમાં વિષય એ ચાલ્યો છે કે અહીં સુધી આત્માનો વિચાર કર્યો, પર્યાયાર્થિક નહીં પણ આત્માનો અનેક પ્રકારે વિચાર કર્યો કે આત્માની પર્યાયો કેવી કેવી થાય, દ્રવ્યાર્થિક નહીં પણ આત્માનો વિચાર કર્યો કે મૂળ સ્વરૂપે આત્મા કેવો છે, બે વિચાર કરી લીધા. કઈ બાકી તો ન રહ્યું આત્માનો વિચાર કરવામાં, તો કે આ બે વિચાર કર્યા પણ હવે શું પ્રશ્ન ઉઠાવ્યો છે. તેથી શું આત્માનો વિચાર કર્યો, તેથી શું પણ અનુભવ કર્યો, એમ પૂછે છે. કેમ કે આત્માનો વિચાર અને આત્માનો અનુભવ એ બંને વચ્ચે બહુ મોટો આંતરો છે. એક ધર્મ છે અને એક ધર્મ નથી, આમ છે. સ્વાનુભવ તે ધર્મ છે, આત્માનો વિચાર થાય તે કાંઈ ધર્મ નથી, આમ કેવું છે. પહેલા વિચાર આવે છે એ ભલે, પણ આવે છે એટલે ત્યાં અટકવું, વિચાર જ કર્યા કરવો, અટકવું એ વાત નથી. હવે આત્માના વિચારમાં અટકવું નથી તો વાંચનમાં અટકવું એ વાત ક્યાં રહી? એ તો આગળ બહુ કહેશે કળશ ટીકાકાર, તો આગળ બહુ કહેશે. ત્રીસમા કળશમાં એક વાત તો આવી ગઈ, આગળ એ કહેશે. હજી 30 નંબર નો કળશ છે. વચ્ચેથી સ્વરસ નિર્ભર ભાવમ એનો અર્થ કરે છે, ભાવાર્થ. કોઈ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય તેનું નામ અનુભવ છે. સિદ્ધાંતની દ્રઢતા બહુ થઈ ગઈ છે અમને હવે, શું કે આત્મા પરનું કાંઈ કરી શકતો નથી. ઘણો સમય સાર વાંચ્યો અને ઘણી દ્રઢતા કરી વાંચી વાંચીને, તો એનું નામ અનુભવ ખરો, એનું નામ ધર્મ ખરો કે બિલકુલ નહીં કે શું? પણ એમ નથી, એમ નથી. મિથ્યાત્વ કર્મનો રસપાક મટતા મિથ્યાત્વ ભાવરૂપ પરિણમન મટે, એટલે બે રીત કામ આ ક્રમથી થાય છે. પહેલા મિથ્યા દર્શન મોહનો રસ અનુભાગ ઘટે છે અને પછી એનો અભાવ થાય છે, શું? ત્યારે મિથ્યાત્વ રૂપ પરિણમન મટી જાય છે, દર્શન મોહનો અભાવ થાય ત્યારે જે વસ્તુ સ્વરૂપનો આત્મ સ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે તેનું નામ અનુભવ છે. પ્રત્યક્ષ અનુભવ થાય, પ્રત્યક્ષ સ્વાદ આવે એનું નામ અનુભવ છે. આ જૈન સિદ્ધાંતનો દ્રઢતા કરે એનું નામ કોઈ અનુભવ નથી, શું? પણ વસ્તુ આત્મ સ્વભાવનો આનંદનો જ્ઞાનનો આસ્વાદ આવે એનું નામ ધર્મ ને એનું નામ અનુભવ છે. એટલે સિદ્ધાંત સુધીની વાતને ના પાડી દીધી કે નહીં? બીજા સિદ્ધાંત નહીં, જૈન સિદ્ધાંત લીધા. શું કીધું? જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરે. ઠીક, આ શાસ્ત્ર એવું છે, વિદ્વાનોને ઊભા રાખી દે. કેમ કે વિદ્વાનો સિદ્ધાંતનો અનુભવ કરે છે, અભ્યાસ બહુ કરે છે, તો અમે કાંઈ એને ગણતા નથી. આમાં આ વાત કોઈ બીજી રીતે છે. એ તો જે પૂર્ણતાનું લક્ષ્ય કરાયું છે ને, એ ક્યાં અટકવા જ ન દે. કોઈ દશામાં એને સંતોષ લેવાનો પ્રશ્ન નથી. મુનિ થાય તો એમ કહે ને કે મારે બહુ બાકી છે. કેમ કે છદ્મસ્થનું જ્ઞાન અને કેવળ જ્ઞાન કેટલામાં? અનંતમાં ભાગે. પરમાનંદ અને મુનિ દશાનો આનંદમાં કેટલું છેટું કે ઘણું છેટું, બહુ બાકી છે એમ કે. આ તો ધીમી ધારે અમૃત પીવાય છે. અંદરમાં જે સમુદ્ર ભર્યો છે, દરિયો ભર્યો છે અમૃતનો, એમાંથી ધાર આવે છે ખાલી. અમને ધાર બાર ચાલે નહીં એમ કે છે. ઠીક, મુનિરાજ ના પાડે છે. ક્યાં અટકવાનો પ્રશ્ન જ નથી. અને જે પર્યાય કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ. શું કે દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ છે. પર્યાયમાં જેટલો વિકાસ થાય છે, ગમે તેટલો વિકાસ થાય છે, પણ દ્રષ્ટિ બદલાતી જ નથી ને. કેવળ જ્ઞાન થાય તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર, પછી ક્યાં વાત છે? કે કેવળ જ્ઞાનની પર્યાય તો કે મારા મારા સ્વરૂપ પાસે તો અનંતમાં ભાગે. જો કેવળ જ્ઞાન આદિની પૂર્ણ પર્યાય પણ મારા સ્વરૂપ પાસે અનંતમાં ભાગે, તો પછી સાધક દશામાં હજી થોડો વિભાવ રહ્યો છે કે જે પૂર્ણ પર્યાયના અનંતમાં ભાગે છે એની શું મહત્તા? કે કાંઈ નહીં, એની મહત્તા મારે કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવો હું જ્ઞાનપુંજ રૂપ છું જો એમ કહે છે. એવો હું સ્વભાવના પુંજ રૂપ છું, જ્ઞાનપુંજ રૂપ છું. એટલે એવા સ્વભાવના સામર્થનો પુંજ છે મારું સ્વરૂપ, કે જેનું સ્ફૂરણ આવતા સ્ફૂરણ થતા જ્ઞાન લક્ષ્મણે જ્ઞાન લક્ષણે સ્ફુરિત 973માં લીધું ને, જ્ઞાન લક્ષણે સનાતન સ્ફુરિત એવા આ આત્મા, એવા આત્માનો ભેદ જ્ઞાનનો વિષય લીધો 913માં ઈડરમાં ચાલ્યો આપણે. એવું જેનું વિસ્ફુરણમ અહીંયા લીધું, વિશેષપણે સ્ફૂર્ણ થતા એમ. એટલે કે સીધો એના ઉપર જ્ઞાન જ્યાં જાય છે ત્યાં એમ લેવું છે, નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે. જે વિકલ્પ કાઢ્યા જાતા નથી, મટાડ્યા મટતા નથી, હાલા જ આવે છે, કઈ ખાણમાંથી આવે છે જાણે ખબર પડતી નથી, એ વિકલ્પ ક્યાં ખોવાઈ જાય છે એનો પત્તો લાગતો નથી, એવો હું આત્મા છું એમ કે છે. એવા સ્વરૂપે હું છું કે જેની સ્ફૂર્ણા માત્ર થતા, એનું સ્ફૂરણ થતા જ વિકલ્પ ખલાસ. એવું નિર્વિકલ્પનું સામર્થ્યવાન છે. નિર્વિકલ્પતાનું સામર્થ્ય પણ અનંત, કે જેના એક સ્ફૂરણ માત્રમાં વિકલ્પ છે એ ખતમ થઈ જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ થતા અંધકાર ફાટી જાય. અંધકારનું બળ કેટલું સૂર્યના પ્રકાશ પાસે. તેજનો પુંજ એવો જે સૂર્ય, પ્રકાશનો પુંજ એવો જે સૂર્ય, એની પાસે અંધારાનું બળ કેટલું. અનંતકાળનું અંધારું હોય, કરોડ વર્ષનું નહીં, અનંતકાળનું અંધારું હોય તો પણ સીધો પ્રકાશ આવતા અંધારું ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય. એવું આ વિકલ્પનું છે. એમ શુદ્ધ ચૈતન્ય માત્રનો, એટલે કે હું ચૈતન્ય માત્ર છું એમ અનુભવ થતા જેટલા વિકલ્પો તે બધાય મટે છે, તે બધા ખલાસ થઈ જાય છે. એવી શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, એવું મારું સ્વરૂપ છે, એવો મારો સ્વભાવ છે, બાકી બધી ઉપાધિ છે, બાકી બધી કર્મની ઉપાધિ એટલે બાકી બધો કચરો છે. કર્મની ઉપાધિ એટલે એને નાનભાઈ ઉકળો કહેતા, આવશે આપણે હવે સમયસારમાં 50 થી 55 ગાથામાં 29 વાત લીધી છે, 29 બોલ લીધા છે કુંદકુંદ આચાર્ય દેવે. 29 બોલ નો ઉકળો છે, શું એ બધા અનુભૂતિ થી ભિન્ન, એટલે મારા સ્વરૂપ થી ભિન્ન એવી કર્મ ની ઉપાધિ છે, પૂતગળમય છે. અનુભૂતિ થી ભિન્ન ને પૂતગળ સ્વરૂપ છે, પૂતગળ બધો કચરો, પૂતગળ એટલે બધો કચરો, એમ કહીને એની કિંમત ઉડાડી દીધી છે. હવે જેને વિચાર અને વિકલ્પની બહુ કિંમત આવી ગઈ હોય, છે નહીં ને ઘણી કિંમત આવી ગઈ હોય, એને કઠિન પડે. આત્માના વિચારની એવી વાત થાય કાંઈ? આત્માનો વિચાર છે આ તો, થોડો દુકાનનો વિચાર કરીએ છીએ. હવે ઘણા વર્ષ દુકાનનો વિચાર કર્યો હોય તો પાપના પોટલા બાંધ્યા બધા, હવે એનાથી છૂટ્યા છીએ, હવે એટલું આ કરીએ છીએ અને એને એમ થાય ઘણું કરીએ છીએ, ઘણું કરીએ છીએ. ત્યારે કહે છે કે અહીંયા આજે બધું કચરા પેટીમાં નાખવાની વાત ચાલે છે. શું કહે છે? અનુભવ કરાવવા માટે શ્રી ગુરુ એમ કહે છે કે એ તો બધો તારો કચરો છે, નાખ બધું કચરામાં. લોકો એને જ્ઞાન કહે, જે અનુભવના વિષયથી અજાણ્યા છે, એ આ દ્રવ્યાર્થિક નહીં ને પર્યાયાર્થિક નહીં ને ફલાણો નહીં ને ઢીંકણો નહીં ને અનેક પ્રકારે જ્યાં શાસ્ત્રની વાતો કરનારા મળે તો કે ભાઈ બહુ જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે, શાસ્ત્રમાંથી બધા અર્થ કરી શકે છે, ઘણું જ્ઞાન છે. અહીંયા એને જ્ઞાન કહેતા નથી, કાંઈ જ્ઞાન જ્ઞાન છે એની. અનુભવ વગેરેના એ બધા વિચાર વિકલ્પ દાણા વગેરેના ફોતરા છે. ડાંગરમાં ચોખ્ખું ડાંગરના ફોતરા ને દાણા જુદા હોય, અંદરથી ચોખા કાઢી લીધા પછી એકલા ફોતરા હોય એને ખાંડે કેટલું અનાજ હાથમાં આવે, એકલા ફૂતરાને ખાણિયામાં નાખીને ખાંડે તો કેટલા ચોખા એમાંથી હાથ આવે? કઈ હાથ ન આવે. એમ અનુભવ વગરના વિકલ્પો ગમે એટલા થાય તો એમાંથી કેટલી શાંતિ ને આનંદ આવે? કઈ હાથમાં ન આવે. એ છોડવાથી આનંદ આવશે, એ વિકલ્પ છૂટવાથી આનંદ આવશે, મટવાથી આનંદ આવશે. એ સિવાય આત્માની શાંતિ પ્રગટ થશે નહીં, અને આત્માની શાંતિ આત્મામાંથી પ્રગટ ન થાય ત્યાં સુધી અશાંતિ અને અશાંતિની જાતવાળા વિકલ્પો એની કિંમત કરીને પકડી રાખે છે તો શાંતિ ઉત્પન્ન થવાનો રસ્તો બંધ થઈ જશે. મૂળ વાત એ કહેવી છે, એની પકડ કરીશ. એટલે કહ્યું કે અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે એમ કરીને એની કિંમત ખલાસ કરી છે. એ કેવી છે ઇન્દ્રજાળ? કે અતિ ઘણી અને અતિ સ્થૂળ. શું? એક તો વિકલ્પ ઘણા છે, એક પછી એક પછી એક હજારો વિકલ્પ આવે, અને સ્થૂળ છે. કેવા છે? સ્થૂળ ભાવો છે બધા, અતિ ઘણી અતિ સ્થૂળ એવી જે ભેદ કલ્પના, આત્મામાં ને આત્મામાં ભેદ પાડવાની કલ્પના, એક જ પદાર્થમાં અભેદ પદાર્થમાં ભેદ પાડવાની જે કલ્પના, એવી જે તરંગાવલી, એવી જે તરંગાવલી તેના વડે આકુળતા રૂપ છે. અને એ જે તરંગાવલી એક પછી એક પછી એક પછી એની ઘટમાળા ચાલે છે, એમાં આકુળતા છે, અશાંતિ છે, એમાં આત્માની શાંતિ નથી. એ આકુળતા છે, કશાય મંદ હોય અને શાંતિ લાગે તો એ ભ્રમણા છે. શું ભ્રમણા છે? તે અજ્ઞાન છે. શું છે એ ભ્રમણા છે? એ અજ્ઞાન છે. શું સૂક્ષ્મ વિકલ્પમાં પણ જીવ અટકે નહીં એવો અહીંયા શ્રી ગુરુ ઉપદેશ આપે છે. સ્થૂળ વિકલ્પમાં અટકે નહીં એ તો ઠીક, પણ સૂક્ષ્મ વિકલ્પમાં પણ ન અટકે. શું આત્માનો સૂક્ષ્મ વિકલ્પ? હું શુદ્ધ છું, હું પૂર્ણ છું, એવો અંતરજલ્પ ચાલે. પણ જે જીવ ભેદ જ્ઞાન કરતો હોય એને પોતાના જ્ઞાન સામાન્ય સાથે, જ્ઞાન સામાન્ય નિર્વિકલ્પ છે, એ વિકલ્પની મીંઢવણી થાય છે અને એમાં એને અશાંતિ ને આકુળતા અનુભવાય છે. બહુ ચોખ્ખી વાત છે કે એમાં અશાંતિ ને આકુળતા અનુભવાય છે. જ્ઞાન નિરાકુળ સ્વરૂપે છે, એટલે કે જ્ઞાન સુખ સ્વરૂપે છે, અને આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ હોય તો પણ એમાં આકુળતા, આકુળતાને આકુળતા જ છે. તેથી હે છે ને ઉપાદેય નથી. ચોખ્ખી વાત એ કરી. એ કારણથી એવા જે વિકલ્પો છે તે બધા છોડવા યોગ્ય છે, હે છે અને ઉપાદેય નથી. સંપ્રદાયમાં તો હજી આ સ્થૂળ રાગ છે બધા ક્રિયાકાંડના, એ હે કયો ત્યાં ગભરાટ થઈ જાય, ઉવાપો થઈ જાય છે. આ તો કહે છે કે આત્માના સૂક્ષ્મ વિકલ્પ કરો, એથી ઊંચો પુણ્ય ભાવ નથી, શુભ ભાવ નથી. ઊંચામાં ઊંચો શુભ ભાવ ત્યારે થાય છે. તો આત્માર્થી જનને તો એવો વિકલ્પ થાય છે અને અનુભવ થતો નથી તો એને ખટકે છે. એ વિકલ્પ થાય છે એની હોશ ચડતી નથી, પણ એને એ ખટકે છે, આંખમાં કણું ખટકે. એમ કે આ વિકલ્પ થાય છે, અનુભવ ક્યાં હજી થાય છે? શું આ તો હજી વિકલ્પ થાય છે, અનુભવ થોડો થાય છે. માટે આ વિકલ્પ થાય છે એ મારે જોવું નથી. શાંતિ નો જીવ છે. જીવ શેનો છે? શાંત સ્વભાવ નો, શાંતિ નો બનેલો આ જીવ છે. જેમ માછલું પાણીનો જીવ છે, શું કહેવાય? માછલું પાણીનો જીવ છે. પાણી ગમે તેવું વહેતું પાણી હોય, નોર્મલ ટેમ્પરેચર, એનાથી ઠંડી વાર વધારે હોય, શિયાળામાં બહુ ઠંડી વધી જાય હવારમાં, તો એ એ ઠંડીમાં ન જીવી શકે. ગરમીમાં તો ખેર જીવી જ ન શકે, માટલું પાણી ગરમ થાય તો મરી જાય. મીઠામાંના ક્યારામાં પાણી ગરમ થાય તો માછલા મરી જાય. એ મીઠું પાકે છે, એ ક્યારામાં જેટલા માછલા આવે એ મરી જાય, કેમ કે પાણી ઓનું થાય ને. આકુરતા રોગ છે. 144 કલશમાં એ લીધું, 44 ગાથાને 144 ગાથાની ટીકામાં લીધું છે અમૃતચંદ્રાચાર્ય. આ તો કલશ છે પણ ટીકામાં લીધું છે કે સ્મૃતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ એ આકુરતા ઉપજાવે છે. ત્યાં લીધું છે ટીકામાં કે આકુરતા ઉત્પન્ન કરે છે, એનાથી ખસીને સ્વરૂપમાં એકાગ્રતા થાય છે, નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે સ્થિર થવાય છે ઉપયોગનો, ત્યારે જે શુદ્ધોપયોગમાં સ્વાનુભવ થાય છે ત્યારે આત્માને આત્માની શાંતિનો અનુભવ થાય છે. એ પહેલાં બધી આકુરતા હતી અને એ આકુરતા લાગે તો જ ત્યાંથી ખસે જીવ. જો ત્યાં શાંતિ લાગે તો ત્યાંથી ખસે નહીં. આ સીધી વાત છે. અત્યારે જીવને વિકલ્પ કેમ મળતો નથી? એ સારો લાગે છે એને, એમાં એને શાંતિ ને સારાપણું લાગે છે. શાંતિ ઠીક લાગે છે, ઠીક એટલે શાંતિ, સારાપણું લાગે છે, માટે એ સ્વરૂપ પ્રત્યે વળતો નથી. મુંબઈમાં આવો વિષય ચાલી ત્યારે ગુરુદેવ એમ કે પણ અહીંયા બધા અજંપા નગરીમાં અજંપાથી રહેતા હોય એને આવી વાત ક્યાંથી બે. અજંપા નગરી, અજંપો દોડતા માણસો દેખાય. નિવૃત્તિ લઈને બેઠા હોય અને આત્માના વિચાર કરતા હોય એને ઉઠાડી મૂકે છે. ત્યાંથી ઉઠ, સ્વરૂપમાં સમાઈ જા. વિકલ્પ એ તારું ઘર નથી ને તારું નિવાસ સ્થાન નથી એમ કેવું છે. એકાણું કોષ થયો. 92 સ્વભાવ ભર ભાવિત ભાવ 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 પરમાર્થ તેકમ બંધ પદ્ધતિ અપાશ સમસ્તામ ચેત એ સમય સારમ અપારમ. ખંડાન્વય સહિત અર્થ. સમય સારમ ચેત એ, સમયસારનો અર્થાત શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો તે કરવો તે કાર્ય સિદ્ધિ છે. એમાં કાર્યની સિદ્ધિ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાનો તેનો અનુભવ કરવો, પ્રત્યક્ષ અનુભવ કરવો તે કાર્ય સિદ્ધિ છે. વિકલ્પ કરવા સુધી કાર્યની સિદ્ધિ નથી લીધી, કાર્ય સિદ્ધિ હજી નથી થઈ. કેમ કે રાગ તો અનાદિનો કરે છે પણ એ રાગ હજી ચાલુ રહ્યો છે. રાગનું એકત્વ પણ ચાલુ રહે છે. જ્યાં સુધી અનુભવ ન થાય શુદ્ધ સ્વરૂપનો ત્યાં સુધી અનાદિના રાગનું એકત્વ ચાલુ છે. જ્યાં સુધી રાગનું એકત્વ ચાલુ છે ત્યાં સુધી મિથ્યાત્મ અને અજ્ઞાન ચાલુ છે અને ત્યાં સુધી જન્મ મરણ હજી સીમિત થયા નથી, મર્યાદામાં આવ્યા નથી, એની અનંતતા મટી નથી. અનુભવ થાય ત્યારે એને અનુભવ થયો હોય એને અનંત જન્મ મરણ હોઈ શકે નહીં, એને મર્યાદા થઈ જાય છે. સમયસારનો અર્થાત શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો કાર્ય સિદ્ધિ છે. કેવો છે કે અપારમ અનાદિ અનંત છે. સમયસાર શુદ્ધ ચૈતન્ય કેવું છે કે અનાદિ અનંત છે, એને નવી શરૂઆત થઈ નથી, આગળ ક્યાંય અંત આવવાનો નથી, શાશ્વત તત્વ છે ને. વળી કેવો છે કે એકમ શુદ્ધ સ્વરૂપ છે. એકનો અર્થ શુદ્ધ કરે છે, એકનો અર્થ શુદ્ધ કરે છે. સમયસારમાં ઘણી જગ્યાએ એકનો અર્થ શુદ્ધ કરે છે. એકનો અર્થ અભેદ પણ થાય છે, એકનો અર્થ અખંડ પણ થાય છે, એકનો અર્થ અદ્વૈત પણ થાય છે, શું નિર્ભેદ પણ થાય છે, અને એકનો અર્થ શુદ્ધ પણ થાય છે. કેમ કે બે નથી, બે હોય તો ભેળસેળ થઈ, એક છે માટે શુદ્ધ છે. સાવડે શુદ્ધ સ્વરૂપ છે કે ચિત સ્વભાવ ભર ભાવિત ભાવ 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 પરમાર્થ તયા. ચિત સ્વભાવ એટલે જ્ઞાન ગુણ, તેનો અર્થ ગ્રહણ વ્યાપાર, તેના વડે થાય છે ભાવ એટલે ઉત્પાદ, અભાવ એટલે વિનાશ. ભાવ અભાવ અને ભાવ એટલે દ્રવ્ય, ભાવ અભાવ ને ભાવ ત્રણ લીધા છે. ભાવ એટલે ઉત્પાદ, અભાવ એટલે વ્યય, અને ત્રીજો ભાવ એટલે ધ્રુવ. એવા ત્રણ ભેદ, તેમના વડે સાધ્યું છે એક અસ્તિત્વ જેનું. જો એક માં આ કર્યું, એક માંથી ત્રણ કાઢ્યા ને ત્રણ માંથી પાછું એક કર્યું, શું સાવડે શુદ્ધ સ્વરૂપ છે કે જ્ઞાન ગુણ, તેનો અર્થ ગ્રહણ વ્યાપાર. અર્થ નામ પદાર્થ, અર્થ નામ સ્વભાવ. તો કે જ્ઞાન પોતાના સ્વરૂપનું ગ્રહણ કરે, ગ્રહણ કરે, અને એ સ્વરૂપ ગ્રહણ કરતા તે ઉત્પાદ વ્યયને ધ્રુવને યથાર્થપણે અનુભવે છે. આ વાત લીધી છે દીપચંદજી અનુભવ પ્રકાશમાં, કે દ્રવ ગુણ પર્યાયને યથાર્થ અનુભવવા તેનું નામ અનુભવ છે. ઠીક, એમ મૂળ શાસ્ત્રમાં બધી વાતો છે. મળી જાય તો મળી જાય, તરત ત્રીજા પાના ઉપર છે આપણે. ઉપરના પરિગ્રહ વાંચ્યું હતું ને, એના ઉપરના પરિગ્રહ. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ભાવે, ચિંતવેચ્છિત પરિણતિથી સ્વરૂપ રસ થાય છે. હવે કહે છે કે દ્રવગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે. આ એ વાત કરી, ઠીક. હવે બધા મૂળિયા સમયસારમાં પડ્યા છે, પછી જ્ઞાનીઓએ તો પોતાના ભાવમાં જે વાત આવી એ પોતાની શૈલીથી પોતાની રચનામાં મૂકી, એના મૂળિયા બધા પરમાગમમાં પડ્યા છે. એ વાત કરી અહીંયા. યથાર્થ અનુભવવા, અનુભવવા નહીં, યથાર્થ અનુભવવા. જુઓ જરા વિચારવા જેવો વિષય છે આમાં, કે અનુભવ તો નિર્વિકલ્પ છે અને દ્રવગુણ પર્યાય એમાં તો ત્રણ ભેદ પડ્યા. ઉત્પાદ વ્યય ધ્રુવમાં ત્રણ ભેદ પડ્યા, તો કે ત્રણ ભેદ પડ્યા એને ભેદરૂપે અનુભવતો નથી, યથાર્થ અનુભવે છે. એટલે અનુભવ અભેદ થાય છે, અને ભેદ અનુભવમાં ભેદનું યથાર્થ જ્ઞાન થાય છે. વિષય સૂક્ષ્મ વધારે છે અને એ સૂક્ષ્મ કેવી રીતે છે એનો એક નમૂનો લઈએ. આપણે ચર્ચામાં ચાલ્યું કે પર્યાય દ્રવ્યમાંથી ઉપજે છે અને પર્યાય દ્રવ્યમાં વિલીન થાય છે. જ્ઞાન ગુણમાંથી જ્ઞાનોપયોગ થાય, આનંદ ગુણમાંથી કંઈ જ્ઞાનોપયોગ ન થાય, બરાબર? તો જ્ઞાન ગુણ ગુણપણે રહીને પરિણમે છે, જ્ઞાન ગુણ પર્યાય રૂપે થઈને પરિણમતો નથી, પણ ગુણ ગુણપણે અકબંધ રહીને પર્યાયપણે પરિણમે છે. આ કેવી રીતે થાય? તો કે અનુભવ થયા વગર નહીં સમજાય. શું એની સૂક્ષ્મતા એટલી છે કે તે અનુભવ થયા વિના નહીં સમજાય. અને એક ઘઉંનો દાણો આવો, એના ઉપર એક વેંતની મોટી ઘઉંની ડુંડી આવે, અંદર 200-250 દાણા હોય, તમે એક દાણો વાવ્યો, એમાંથી આવડું મોટું 4 ફૂટનું રાડું થાય ને પછી ઉપર 200-250 દાણા થાય, એકમાંથી અનેક કેમ થાય? છે કોઈ કુદરતની વ્યવસ્થાને રચના છે કે નહીં? હે, કૃત્રિમ રીતે કરી દો જોઈએ. કારખાનાના મેન્યુફેક્ચરિંગમાં થાય, એક દાણામાંથી 10 દાણા થાય, અરે બીજો દાણો ન થાય. એનું તો વજન હોય એટલું જ ન રહે ને, સાઈઝ કરો તો વજન ઘટી જાય. કુદરતની વ્યવસ્થા એવી છે. શું તમે એક ફૂલના છોડની કલમ નાખી છે કે નહીં ઘરે બગીચામાં? કેટલા ફૂલ આવે છે? હે, આવ્યા જ કરે, એમાંથી કળિયું ફૂટ્યા જ કરે, કળિયું થયા જ કરે, પાંદડાની બાજુમાં કળિયું થયા જ કરે અને ફૂલ થયા જ કરે. આ કુદરતની વ્યવસ્થા છે. વર્ષો સુધી થયા કરે છે. આ દાસુદના તો જે છોડ થાય છે, થયા જ કરે છે, વર્ષો સુધી છોડ ટકે છે. બીજા બધા ગુલાબ એટલા નથી ટકતા, પણ કેમ એમાંથી થયા જ કરે છે? કે એ કુદરતની વ્યવસ્થા છે, એની અંદર એવી શક્તિ પડી છે. શું કહેવું છે? અંદર એવી શક્તિ પડી છે, એ શક્તિ છે ત્યાં સુધી થયા જ કરે. એમ આત્મામાં જે શક્તિ છે એ શાશ્વત શક્તિ છે, એ શક્તિ પણ સાક્ષાત શાશ્વત શક્તિ રહ્યા જ કરે. એમાંથી પર્યાયો ગમે એટલી થાય, કેવો જ્ઞાનની જ્ઞાન ગુણમાં કાંઈ અંશ માત્ર રંચ માત્ર ઘટાડો ન થાય, અનંતકાળ સુધી અનંત કેવળ જ્ઞાનની પર્યાય થાય, આનંદમાંથી પરમાનંદની અનંતકાળ સુધીનો આનંદનો ભોગવટો થાય, અંદરથી આનંદ ખૂટે, અક્ષય પાત્ર એટલું ને એટલું ભરેલો રહીએ. આ એનો યથાર્થ અનુભવ તે અનુભવ છે એમ કે છે. અભેદના જ્ઞાનમાં, અભેદના અનુભવમાં ભેદનું જ્ઞાન થાય છે. જો જ્ઞાન ને અનુભવ અહીંયા જુદા પડે છે, ભેદનો અનુભવ નથી થતો. શું ભેદ છે એ અનુભવનો વિષય નથી, જાણવાનો વિષય છે, એનું જ્ઞાન થાય છે. અભેદ છે એ વેદવાનો અનુભવનો વિષય છે, વેદાય તેનું જ્ઞાન થાય, અનુભવ થાય તેનું જ્ઞાન થાય, જ્ઞાન થાય તેનો અનુભવ ન થાય. આમ છે, આપણે જુદું પાડીએ છીએ ને જાણવું ને વેદવું, એની ચરમસીમા અહીં સુધી છે. પરદ્રવ્યનું જ્ઞાન થાય પણ અનુભવ ન થાય, એમ વેદ છે એ પરદ્રવ્ય છે, એનું જ્ઞાન થાય એનો અનુભવ થાય એમ કે છે. ઠીક છે, એને પરદ્રવ્યમાં નાખ્યું થાય નહીં. કોઈ ન થાય ભેદનો અનુભવ, ભેદ ન થાય અનુભવ. અને જયારે અભેદ નો અનુભવ થાય ત્યારે અભેદમાં રહેલા તેના ને તેના ભેદનું જ્ઞાન થાય, તે યથાર્થ જ્ઞાન છે, એનું નામ અનુભવ છે. દ્રવગુણ પર્યાય નો યથાર્થ પણ જયારે થાય જ્ઞાન, અત્યારે એ અનુભવ જ્ઞાન માં થાય, એ યથાર્થતા ને અનુભવ સાથે સંબંધ છે. સિદ્ધાંત પ્રવેશિકા શીખી જાય માટે ઉત્પાદ ભાઈ ધ્રુવ નું કે દ્રવગુણ પર્યાય નું જ્ઞાન થાય એ વાતમાં કઈ માલ નથી. આમ છે, ઘણા વર્ષ પહેલાની વાત છે, ગુરુદેવની હયાતીમાં એક દેહરાદૂન બાજુના હિન્દી ભાષીમાં આવ્યા હતા. શું આપણે ચેતનજીની રૂમમાં સાથે ઉતરેલા, પછી ચેતનજી કઈક મને કઈક ભાઈ છે ને જરાક પરિચય કરવા દેવા છે, તમે આવો ને કેમ. એટલે થોડી ચર્ચા કરો તો અમને થોડુંક જાણવાનું મળે, સમજવાનું મને, એમ કરીને લઈ ગયા. ભાઈ તો ભાઈ તમને તો સોનગઢમાં તો કહું તો મીના દોઢ મહિનાથી શું ક્યાંય જોવામાં આવ્યા નથી, હું પ્રવચનમાં આવતો નથી. કે હું સાતમા ગુણસ્થાને છઠ્ઠા ગુણસ્થાને લખેલા આ શાસ્ત્રો વાંચું છું, આવી રીતે સાંભળતો નથી. કે કેવી વિચિત્રતા, તો જોઈ રહ્યો થોડી વાર તો શું વાત કરે છે સાંભળ્યો. પછી ચેતનજી મને કીધું કે આ પંચમ ગુણ સ્થાને પોતાને માને છે, કે પછી નીચેના ગુણ સ્થાન વાળા ને ઉપરના ગુણ સ્થાન વાળા ક્યાંથી સાંભળવા જાય. સમજ્યા, બોલતા હતા બહુ બોલ્યા ઘણો, પણ સાર આટલો હતો. ચેતનજી કે મને કઈક કઈ પૂછો ખરા પણ ભાઈ, કે મેં કીધું કે આ આત્મા ધ્રુવ છે, અંદરમાં મૂળ તત્વ તો ધ્રુવ શક્તિનું સામર્થરૂપ છે, ત્યાં પર્યાય કેવી રીતે એમાંથી નીકળે છે તો એ ખબર પડતી નથી. કે પછી એમ જોયું કે આને અમુક વાત અભેદની અભેદની પકડી, એટલે અભેદની વાત કરે ખૂબ જોરથી, અને અભેદનો વિષય અધ્યાત્મનો છે. હવે એમાં આ ભેદનો વિષય પૂછો એટલે તરત જ એની પરીક્ષા તો થઈ જાય, એટલે સીધું પૂછ્યું. એટલે મને કે એ ખબર નથી, કઈ વાત, આ તો જાણવા માટે પૂછ્યું કીધું. પછી કઈ વધારે પૂછવાની જરૂર ન પડી, પણ એવી રીતે ચડી જાય છે માણસ પાવરમાં નશામાં, જેમ ચડી જાય એમ આવી જાય એવી રીતે. શું એટલે એ અધ્યાત્મમાં જોઈએ, આ અધ્યાત્મનો ગ્રંથ છે અનુભવ પ્રકાશ. વાત શું નાખી કે જે પરિણતિ થાય છે એમાં દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તેને અનુભવ કહીએ છીએ, એમ નાખ્યો. એ વાતની કેમ જરૂર પડી, અને અહીંયા વાત તો એકની ચાલે છે, આ બાણુના કળશમાં પણ વાત તો એકની ચાલે છે, એમાંથી આ ત્રણ શું કરવા કાઢ્યા, ઉત્પાદ વિને ધ્રુવ ત્રણ શું કરવા કાઢ્યા, એ ઉત્પાદ વિને ધ્રુવ એનું એક અભેદ અસ્તિત્વ છે એનો. કેમ કે અનુભવ તો ઉત્પાદ વ્યયમાં થવાનો છે ને, અનુભવ ક્યાં ધ્રુવમાં થવાનો છે. શું એટલે એમ કહે છે કે જ્ઞાનમાં તો એ ત્રણેય ભેદ વડે અસ્તિત્વ સાધ્યું છે. શું લીધું કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એવા ત્રણ ભેદ તેમના વડે સાધ્યું છે, એક અખંડ અભેદ અસ્તિત્વ જેને એમ લેવું. એમ સાથે સાથે લે છે એટલું. કેમ કે એમાં ઉત્પાદ વૈધ્રુવનું યથાર્થ જ્ઞાન અનુભવ થતા થાય છે, એ સિવાય ભેદનું જ્ઞાન પણ અભેદ અનુભવ વગર સાચું હતું નથી. એટલે કોઈ ભેદમાં વધારે પડતી વાત કરે અને અભેદના વિષયનો પ્રશ્ન કાઢો એટલે એનું માપ આવી જાય. કોઈ અભેદની વાતમાં એમને જીકે રાખતા હોય અને જરાક ભેદથી પ્રશ્ન પૂછો એટલે એનું માપ આવી જાય ત્યાં. કેમ કે અનુભવમાં તો બેનું ભેદા ભેદનું જ્ઞાન થઈ જાય છે અને અનુભવ થઈ જાય છે, એટલે એ વાત એની યથાર્થ હોય તો બરાબર યથાર્થ આવે છે, ને નહીતર ક્યાંક ને ક્યાંક ગડબડ થયા વગર રે નહીં. કેમ કે વગર અનુભવે તો આંધળા જેવી વાત છે, માત્ર ધારણાની જે વાત છે એ તો અંધ માણસ જે માથીની વાત કરે એના જેવી છે. બરાબર કહું છું, મારા હાથમાં થાંભલો થાંભલા જેવો પગ હાથી થાંભલા જેવો છે ને મારા હાથમાં છે, અનુભવીને કહું છું તમને. ભાઈ તું એક અંગનો અનુભવ કરે છે, આખો હાથી જેવો છે એવો છે, ન તો દોરડા જેવો છે, ન તો સુપડા જેવો છે, ન તો થાંભલા જેવો છે, એવું છે. એવી વસ્તુ વચનો ગોચર છે, અચિંત્ય છે. વચનો ગોચર છે, ચિંતન અગોચર છે, પણ જ્ઞાન અગોચર નથી. કાંઈ જ્ઞાન ગોચર છે, શું જ્ઞાન અગોચર નથી? જ્ઞાન ગોચર છે એટલે કે અર્થગ્રહણ વ્યાપાર એ રૂપ જે જ્ઞાન છે, એ જ્ઞાન ગુણ છે, એમાં ઉત્પાદ વય ત્રણેયનું એક અભેદ અસ્તિત્વ સદાય છે, ભિન્ન અસ્તિત્વ સદાતું નથી. એવા ભેદ વડે એક અસ્તિત્વ સાધ્યું છે, એક અસ્તિત્વ જેને શું કરીને સાધ્યું કે સમસ્તામ બંધ પદ્ધતિ અપાસ્યો. જેટલી અસંખ્યાત લોક માત્ર ભેદરૂપ છે, જ્ઞાનાવરણાદિ કર્મબંધ રચના તેનું મમત્વ છોડીને અથવા બંધ પદ્ધતિએ જેવા પરિણામ થાય છે કે જેનાથી કર્મબંધ સધાય, અપાસ્ય નામ એનાથી દૂર થઈને. શું અસ્તિત્વ કેવી રીતે સાધ્યું? કે મુક્ત ભાવમાં આવીને સાધ્યું. બંધ પદ્ધતિથી દૂર થઈને એનો અર્થ શું? કે મુક્ત ભાવમાં આવીને સાધ્યું છે અસ્તિત્વ. અસ્તિત્વ નિર્વિકલ્પ છે, અસ્તિત્વ એક છે, અને અપેક્ષાએ એમાં ઉત્પાદ વૈધ્રુવ ત્રણેય સમાઈ ગયા છે. એક છે એટલે આખો એક કુટસ્થ નથી, પણ ઉત્પાદ વૈધ્રુવ ત્રણેય એમાં સમાઈ ગયા છે. એવા પોતાને વિદ્યમાનતાનો જે અનુભવ કરે છે, અસ્તિત્વ નામ વિદ્યમાનપણું, મોજુદગી, હૈયાતી. અસ્તિત્વ એટલે હૈયાતી, લ્યો સીધો ગુજરાતી શબ્દ હૈયાતી આવ્યો છે એમાંથી. શું પોતાની હૈયાતીનો અનુભવ કરે છે? કઈ રીતે કરે છે? કે મુક્ત ભાવમાં પ્રણમીને કરે છે. અસ્તિથી લ્યો તો મુક્ત ભાવમાં પ્રણમીને કરે છે, નાસ્તિથી લ્યો તો બંધ પદ્ધતિથી દૂર થઈને કરે છે. કે અનાદિથી જે બંધ પદ્ધતિ હતી એ બંધ પદ્ધતિથી છૂટી ગયા પરિણામ, એનો ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જેમ નય વિકલ્પો મટે છે, તેમ સમસ્ત કર્મના ઉદય જેટલા ભાવ છે તે પણ મટે છે, એવો સ્વભાવ છે. શું કે છે કે નય વિકલ્પો મીટાય એમ નહીં, બધો કર્મ બંધ મીટો, બંધમાં બંધ નથી, મુક્ત ભાવમાં બંધ ભાવ નથી. તો કે અનુભવ પહેલો થયો ત્યારે ક્યાં સિદ્ધ પદ થઈ ગયું છે? હજી તો સાધક અવસ્થાનું જગન્ય પદ છે. તો કે એમાં જેટલો મુક્ત ભાવ છે એટલી કાર્ય સિદ્ધિ છે, એમાં બંધ ભાવનો અભાવ છે, જેટલા અંશે બંધ ભાવ છે એમાં મુક્ત ભાવનો અભાવ છે. બે અંશ જુદા જુદા છે, બે અંશ એક નથી, બે અંશ જુદા જુદા છે. એકમાં બીજાનો અભાવ છે, બે થઈને ભલે આખું પરિણામ હોય પણ એક અંશમાં બીજા અંશનો અસ્તિત્વ નથી એમ છે. એટલે જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એમાં જેમ વિકલ્પનો અભાવ છે એમ સમસ્ત કર્મના ઉદયરૂપપણાનો પણ એમાં અભાવ છે. બાકીનો અંશ છે એમાં સદભાવ છે, કર્મના ઉદયના અંશનો, જેટલો સાધક અવસ્થામાં બાધકપણું રહ્યું એટલામાં. એટલે લીધું ને કે અનુભવમાં મન સહિતપણું છે ને પરોક્ષપણું છે ને, એ જે ચિઠ્ઠીમાં લીધું ડોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, એ બાકીનો અંશ લેવો, અનુભવ કાળમાં બાકીનો અંશ લેવો. કેમ કે નહીં તો પૂર્ણ અનુભવ હોય તો સિદ્ધપદ હોય, પણ સિદ્ધ તો ત્યાં સિદ્ધપદ તો પ્રગટ થયું નથી. એટલે અનુભવમાં તો અનુભવ થતા કર્મનો ઉદય છે એ બધો મટી ગયો, અનુભવમાં ઉદય નથી એ અનુદય પરિણામ છે, એવો સ્વભાવ છે. અને એવા શુદ્ધપણે પરિણમવું એવો એનો સ્વભાવ છે. હવે ઉપરમાં એક વાત જે રહી ગઈ એ છે કે મમત્વ છોડીને એવો અર્થ કર્યો છે. શું? જેટલી અસંખ્યાત લોક માત્ર ભેદરૂપ છે જ્ઞાનાવરણાદિ કર્મબંધ રચના, તેનું મમત્વ છોડીને. મમત્વ એટલે પોતાપણું થવું, કોઈ પણ કર્મના ઉદયમાં પોતાપણાનો જ્યાં સુધી અનુભવ રહે છે એ ભ્રાંતિ છે. આત્મા છે નહીં એમાં, પણ ભ્રાંતિ જીવને થાય છે. એટલે એમાં અહમપણું અથવા પોતાપણાનો અનુભવ થાય છે અધ્યાસે કરીને, એનો અભાવ થતા અનુભવ થાય છે એમ કહેવું છે. શું કહેવું છે? સ્પષ્ટ વાત એમ છે કે રાગ કે રાગાંશ થવો એક વાત છે, અને એ રાગમાં પોતાપણાનું મમત્વપણું થવું તે બીજી વાત છે. એ મિથ્યાત્વ અવસ્થામાં થાય છે. જ્ઞાનીને રાગ છે, રાગમાં પોતાપણાનો અનુભવ નથી. રાગ છે અને એમાં પોતાપણાનો અનુભવ નથી. શું? અને રાગ છે ને પોતાપણાનો અનુભવ છે એમાં જમીન આસમાન જેટલું અંતર છે. એક સંસારનો સાધક છે, એક બંધ પદ્ધતિ છે અને એક મુક્ત પદ્ધતિ છે. એવી બંધ પદ્ધતિ છોડીને, મમત્વ છોડીમાં બંધ પદ્ધતિ છોડીને વાત આવી ને, સમસ્તામ બંધ પદ્ધતિ અપાસ્ય, એ મમત્વ છોડવાનું એટલે એમણે શબ્દ વાપર્યો છે. શું? પોતાપણાનો અનુભવ થતો હતો તે છૂટી ગયો, સ્વરૂપમાં પોતારૂપે અનુભવ થતાં રાગમાં પોતાપણાનો અનુભવ છૂટી ગયો. રાગમાં પોતાપણાનો અનુભવ તે બંધ પદ્ધતિ છે, અને એનો અભાવ થવો તે મુક્ત પદ્ધતિ છે. ત્યાંથી મુક્તિની રીત અને મુક્તિની કાર્ય પદ્ધતિ ચાલુ થઈ ગઈ, એટલે પરિપૂર્ણ મુક્ત દશા થશે ત્યાં સુધી એનો વિકાસ થઈ જશે. પછી એ જ પરિણામથી એવો જીવનો સ્વભાવ છે, એવો જીવનો સ્વભાવ છે. એ રીતે બાણુના કળશમાં પંડિતજીએ વાત થોડી ખોલી છે, રાજમલજીએ કોઈ વિશેષ વાત ખોલી છે.
ભગવાન